તારીખ 9/2/1996 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 121. મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા ડિસ્ટર્બન્સ છે.
વળી દિવ્યાંગ યોગમાં પણ પરિણામી યોગની માફક ગ્રહણ ત્યાગ કરવાનું પ્રયોજન છે. તેથી સદમસ્તની બુદ્ધિગોચર પરિણામોની અપેક્ષાએ ત્યાં કઠિન કરવામાં આવે છે. દિવ્યાંગ યોગમાં બે પ્રકારના કઠિન છે, બુદ્ધિગોચર અને પ્રમુખી છે. મુખ્યપણે બુદ્ધિમાં સમજાય એવી વાત કરવાનું પ્રયોજન એ છે કે વિવેક કરી શકાય કે શું કરવા યોગ્ય છે અને શું નહીં કરવા યોગ્ય છે, કર્તવ્ય અને અકર્તવ્યની સમજ પડે. એટલા માટે એટલું વિશેષ છે કે ચરણાનુયોગમાં તો બાહ્ય ક્રિયાની મુખ્યતાથી વર્ણન કરીએ છીએ. તફાવત શું છે બે વચ્ચે કે ચરણાનુયોગમાં તો મન વચન કાયાની જે બાહ્ય ક્રિયા છે એની મુખ્યતાથી વર્ણન કરે છે, કેમ કે છે. જ્યારે દિવ્યાનુયોગમાં આત્મપરિણામોની મુખ્યતાથી નિરૂપણ કરીએ છીએ, એટલે કે ભાવોની મુખ્યતાથી વર્ણન કરીએ છીએ, ત્યાં ક્રિયાની મુખ્યતાથી વર્ણન છે અને અહીંયા ભાવોની મુખ્યતાથી વર્ણન છે. પણ કર્ણાનુયોગની માફક સૂક્ષ્મ વર્ણન કરતા નથી, કેમ કે કર્ણાનુયોગનું વર્ણન કોઈ બુદ્ધિમાં ન આવે. કોઈને કર્મના પરમાણુ બુદ્ધિમાં દેખાય નહીં, જ્ઞાનમાં દેખાય નહીં. એ તો જે પરંપરા છે સર્વજ્ઞ અનુસાર એ રીતે કેટલાક પરમાણુનું નામ જ્ઞાનાવર્ણી, કેટલાક પરમાણુનું નામ દર્શનાવર્ણી, એમ એ કંઈ કોઈને બુદ્ધિમાં કાંઈ પરમાણુ દેખાય નહીં, જ્ઞાનમાં દેખાય નહીં, એની ક્રિયા દેખાય નહીં, એનું પરિણમન દેખાય નહીં, એ કેવી રીતે આવે છે, જાય છે, છૂટે છે, એ કંઈ દેખાય નહીં. તેના ઉદાહરણ દ્રષ્ટાંત આપે છે. ઉપયોગના શુભ અશુભ અને શુદ્ધ એવા ત્રણ ભેદ રહ્યા છે, શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ. તેમાં ધર્માનુરાગ પરિણામ એ શુભ ઉપયોગ છે, ધર્મના અનુરાગરૂપ પરિણામ છે એને શુભ ઉપયોગ કહે છે. પાપના અનુરાગરૂપ અથવા દ્વેષરૂપ પરિણામ તે અશુભ ઉપયોગ છે, તથા રાગદ્વેષ રહિત પરિણામ એ શુદ્ધ ઉપયોગ છે, એમ કહ્યું. હવે એ કથન છદ્મસ્થના બુદ્ધિગોચર પરિણામોની અપેક્ષાએ છે. એટલે બુદ્ધિગ્રાહ્ય થાય કે મને દોષ થયો, મેં પાપ કર્યું, મને પુણ્યના ભાવ થયા, ધર્મના ભાવ થયા, ધર્માનો રાગ થયો, અને શુદ્ધ ઉપયોગ પણ બુદ્ધિગોચર થાય છે. પુણ્યને શુદ્ધ ઉપયોગ થાય એને ખબર પડે છે કે મને શુદ્ધ ઉપયોગ થયો. હવે એ કથન છદ્મસ્થના બુદ્ધિગોચર પરિણામોની અપેક્ષાએ છે. યોગમાં કષાય શક્તિની અપેક્ષાએ ગુંથાનાદીમાં જે સંકલિત શુદ્ધ પરિણામોનું નિરૂપણ થયા છે તે દિશા અહીંયા નથી. હવે કર્ણાનુયોગમાં શું છે કે કષાયની જે શક્તિ છે એટલે કષાયનો જે રસ છે એની અપેક્ષા લઈને પ્રત્યેક ગુણસ્થાનમાં સંકલિત વિશુદ્ધિના પરિણામ છે. તીવ્ર મંદ કષાયની માત્ર ચાલી છે. શું કે ભાઈ સાતમા ગુણ સ્થાને પણ રાગ છે, અબુદ્ધિગોચર રાગ છે, બુદ્ધિગોચર નથી, કેમ કે પૂર્ણ વિતરાગ નથી થયા. તો એ કોઈ બુદ્ધિમાં ગ્રાહ્ય થાય નહીં, એમ પ્રત્યેક ગુણસ્થાનની અંદર સૂક્ષ્મ પરિણામો છે. એ કષાયની શક્તિ અથવા રસની અપેક્ષા એ વાત છે. કર્ણાનુયોગમાં તો રાગાદી રહી શુદ્ધોપયોગ યથાખ્યાત ચારિત્ર થતા જ થાય છે. હવે કર્ણાનુયોગના સિદ્ધાંત પ્રમાણે જીવો તો શુદ્ધોપયોગ કોને કહેવો કે 12મા ગુણ સ્થાને થયો ત્યાં સુધી કસાય છે એને સદુપયોગ કેમ કહેવાય? અને તે મોહનો નાશ થતા સ્વયં થાય છે, પછી 12મા ગુણ સ્થાને પૂર્ણ વિતરાગ થાય ત્યારે સદુપયોગ ગણે કરણાનો યોગ. પણ ત્યારે દ્રવ્યાનું યોગમાં તો ચોથા ગુણ સ્થાનથી સદુપયોગ છે. હવે ત્યાં નીચલી અવસ્થાવાળા એ સદુપયોગનું સાધન કેવી રીતે કરે? જો એટલા કર્ણાનુયોગની પકડ કરવામાં આવે તો એને દ્રવ્યાનુયોગ ન બેસે. અને બહુ ભાગ એવું બને છે કે જે પંડિતો વિદ્વાનો કર્ણાનુયોગનો અભ્યાસ કરીને, ઘણો અભ્યાસ કરીને એની પકડમાં આવે છે એને દ્રવ્યાનુયોગ નથી બેસતો. ચોથા સંસ્થાને સુધોપયોગને ના પાડશે. એટલું કે પણ અગત્યનું સ્થાન છે, એ સુધોપયોગ ક્યાંથી વળે છે? અને આચરણ છે જ ક્યાં? સમુદ્ર સંજ્ઞાન ચારિત્ર ને મોક્ષ માં, એને મોક્ષ માર્ગ જ ક્યાં કહીએ છીએ? એમ જ કહે છે. તથા દ્રવ્યાનુ યોગમાં સુધોપયોગ કરવાનો જ મુખ્ય ઉપદેશ છે. દ્રવ્યાનુ યોગમાં તો શુભ શુભને છેદીને શુભતા કેમ પ્રગટ થાય એ મુખ્ય વાત છે. માટે ત્યાં સદમસ્ત જીવ કે જે કાળમાં બુદ્ધિગોચર ભક્તિ આદિ અથવા હિંસા આદિ કાર્યરૂપ પરિણામોને છોડી, પુણ્ય અને પાપના પરિણામોને છોડી બુદ્ધિગોચર થાય એવા, અબુદ્ધિગોચર તો રહી જશે, બુદ્ધિગોચર છે એવા પરિણામોને છોડી આત્માનુભવન આદિ કાર્યોમાં પ્રવર્તે તે કાળમાં તેને શુદ્ધ ઉપયોગી કહીએ છીએ. જે કાળમાં એ પાપ તમે છોડીને શુદ્ધ ઉપયોગમાં શુદ્ધતા આવે એટલે પુણ્ય પાપ રહિત પરિણામ થાય બુદ્ધિગોચર પણ, ત્યારે એને શુદ્ધ ઉપયોગ કરીએ છીએ. ભલે અબુદ્ધિગોચર પણ બને એની પુણ્ય પાપની યોગ્યતા રહી છે. જો કે અહીં કેવળ જ્ઞાન ગોચર સૂક્ષ્મ રાગાદિક છે, શુદ્ધ ઉપયોગ થાય ત્યારે પણ એ જીવને અબુદ્ધિપૂર્વકના કેવળ જ્ઞાન ગોચર એવા સૂક્ષ્મ રાગાદિક તો છે, સર્વથા વિતરાગ થયો નથી, પણ એને પોતાને પકડવા બુદ્ધિગ્રાહ્ય નથી થતા, એ પરિણામો કેવળી ગોચર છે. તો પણ તેની વિવિક્ષા કરી નથી, તો પણ એનું કથન ધ્યાન ન કરે, એને શુદ્ધ ઉપયોગ જ કહે, એને શુદ્ધ અશુદ્ધ મિત્ર પરિણામ ન કહે. પણ પોતાની બુદ્ધિ, પોતાની બુદ્ધિગોચર રાકાદિક છોડ્યા એ અપેક્ષાએ તેને શુદ્ધોપયોગી કયો છે, એટલે શુદ્ધોપયોગી કયો છે ત્યાં કથનની મર્યાદા સમજી લેવી. એ જ પ્રમાણે સ્વ પર શ્રદ્ધાન આદિ થતાં સમ્યક્વાદી કહ્યા, સ્વને સ્વ જાણે પરને પર જાણે, તો એને સમ્યક તો થયું એમ કહીએ કે બુદ્ધિગોચર અપેક્ષા એનું પણ છે, બરાબર છે. સ્વપરનું વિજ્ઞાન એને વર્તે છે. સૂક્ષ્મ ભાવોની અપેક્ષાએ ગુણસ્થાન આદિમાં સમ્યકવાદીનું નિરૂપણ કરણાનું યોગમાં હોય છે. સૂક્ષ્મ ભાવોની અપેક્ષાએ ગુણસ્થાન આદિમાં સમ્યકવાદીનું નિરૂપણ કરણનું કરણાનું યોગમાં હોય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું, અને ત્યાં તો જે કર્મના પરમાણુ જે છે એનું પરિણમન છે એ પ્રમાણે ત્યાં તો કર્ણન યોગમાં વર્ણન છે કે ભાઈ ત્રણ પ્રકારની સંકિત પ્રકૃતિ છે, મિશ્ર મોહની, એક સંકિત મોહની, એક વિખ્યાત મોહની, ત્યાં તો ત્રણ પ્રકાર પણ છે સંકિતના. તો એ કંઈ બુદ્ધિગોચર કોઈને થાય નહીં, ત્યાં ત્રણ પ્રકારના પરમાણુ ક્યાં ક્યાં કેવી રીતે હોય? પછી ઉપક્રમ સંકિત, ઉપક્રમ સંકિતની અંદર ઉપયોગ શુદ્ધ હોય છે, પણ જે નિષ્ઠાત્મના પરમાણુ છે એ ઉપક્ષમાં છે, સત્તામાં ઉપક્ષમીને સત્તામાં રહ્યા છે, પણ એ કાંઈ સદમસ્તને દેખાય નહીં કે આ પરમાણુ સત્તામાં રહ્યા છે. એ કેવું જ્ઞાનનું સમય, કેવું સૂક્ષ્મ નિરૂપણ છે કરણાનું યોગનું. એટલે એમાં શું છે? તેને સરળ એ રીતે લેવું કે કર્ણાનુયોગનો જે વિષય છે એ મુમુક્ષુને અમુક બહુ મર્યાદિત પ્રયોજનવાળો છે, ત્યારે દ્રવ્યાનુયોગનો વિષય છે એ બુદ્ધિગ્રાહ્ય છે અને એનું પ્રયોજન વિશેષ છે. એટલે ગુરુદેવ મુખ્યપણે દ્રવ્યાનુયોગનો ઉપર સ્વાધ્યાય કરાવતા હતા. કર્ણાનુયોગના ગ્રંથો સ્વાધ્યાયમાં નહોતા લેતા, પોતે વાંચી લીધું હોય. જાહેર સ્વાધ્યાયમાં એ ગ્રંથોનો એવું ખાસ નહોતા કરતા, કેમ કે મોક્ષ એને એટલું ઉપયોગી નથી, એનો કોઈ અમુક અંશ જાણી લેવા જોઈએ, નથી જાણવા પૂરતો કામમાં આવે છે. ક્યારેક ક્યારેક કોઈ કોઈને, ક્યારેક ક્યારેક અને કોઈ કોઈને, બધાને એનું પ્રયોજન પણ નથી. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું, આ તો દ્રષ્ટાંત આપ્યો છે. જો દ્રવ્યાનુયોગના કથનની વિધિ કર્ણાનુયોગથી મેળવવા જઈએ તો તે કોઈ ઠેકાણે તો મળે ને કોઈ ઠેકાણે ન મળે. એટલે ક્યાંક એમ લાગે કે અહીંયા પરસ્પર અવિરુદ્ધતા નથી, વિરુદ્ધતા પણ લાગે. પણ એવું ખરેખર નથી. જ્યાં જે કહેવા માગે છે, જે અપેક્ષા લઈને કહેવા માગે છે અને જે દ્રષ્ટિકોણથી નિરૂપણ કરવામાં માગે છે તે બરાબર છે, સમજી લેવું. એનો દાખલો આપે છે કે જેમ યથાખ્યાત ચારિત્ર થતા તો બંને અપેક્ષા એ શુદ્ધોપયોગ છે, પરંતુ નીચલી દશામાં દ્રવ્યાનુયોગ અપેક્ષાએ તો કદાચિત શુદ્ધોપયોગ હોય છે, પણ કર્ણાનુયોગની અપેક્ષાએ નિરંતર કશાય અંશના સદભાવથી શુદ્ધોપયોગ નથી. એ જ પ્રમાણે અન્ય કથન પણ સમજવા. આ તો શું છે, શા માટે આ અધિકાર કોને કામમાં આવે છે? જે શાસ્ત્રો વાંચે છે મોક્ષો, અને કોઈ ઠેકાણે કોઈ કથનને કોઈ ઠેકાણે કોઈ કથનનો મેળ બેસતો નથી, આવું બને છે અને સમાધાન ન થાય તો પરિણામોમાં વિક્ષેપ રહે, પરિણામોની અંદર વિક્ષેપ રહે. એ વિક્ષેપ મટાડવા માટે દ્રવ્યાનુયોગ અને કર્ણાનુયોગની કથનની જનરલ પોલિસી શું છે, પદ્ધતિ શું છે, અને એમાં નહીં મેળ બેસવાનું કારણ શું છે, મેળ બેસવાનું કારણ શું છે, એનું સ્પષ્ટીકરણ સોડરમલજી સાહેબ આપે છે. મળી કેમ કે દ્રવી કેટલાક કર્ણાનુયોગના કથનો પણ લોકોમાં પ્રસિદ્ધ છે અને કેટલાક દ્રવ્યાનુયોગના કથનો પણ લોકોમાં પ્રસિદ્ધ છે, મેળ ન પડે અને વિક્ષેપ્રિતા રહેતો હોય પરિણામમાં, એવી યોગ્યતાવાળાને સમાધાન થઈ જાય. બધાને એવી યોગ્યતા નથી પણ હોતી, બધાને એવું પ્રયોજન પણ નથી હોતું. મળી દ્રવ્યાનુયોગમાં પરમતમાં કહેલા તત્વાદિકને અસત્ય રૂપ દર્શાવવા માટે તેનો નિષેધ કરીએ છીએ. ત્યાં દ્વેષબુદ્ધિ છે એમ ન સમજવો. અન્ય મતની અંદર જે તત્વની અંદર વિરુદ્ધતા છે, એવી તત્વ વિરુદ્ધતાની કોઈ વાત હોય તો એનો દાર્શનિક દ્રષ્ટિકોણથી અસત્યપણું કરવામાં આવે, કહેવામાં આવે, નિષેધ કહેવામાં આવે. જેમ કે કોઈ ઈશ્વરને કલ્પે છે, જગત નિયંતા અથવા જગતનો ઉત્પાદક એવો કોઈ ઈશ્વર છે જે આખે સૃષ્ટિનું નિયંત્રણ કરે છે, ઉત્પન્ન કર્યા પછી એનું નિયંત્રણ કરે છે, તો એનો નિષેધ કરે છે જૈન દર્શન. તો કોઈ દ્વેષબુદ્ધિથી કરે છે એમ ન સમજવું. તમે આ કેમ બીજાની નિંદા કરો છો, ઘણા એવું માને છે, નિંદા શું કરવા કરો છો, તમે તમારા રસ્તે ચાલ્યા જાઓ ને, તો એ નિરૂપણ શું કરવા કરવામાં આવે છે કે જીવ ભૂલો ન પડે એટલા માટે, બીજું કોઈ ત્યાં પ્રયોજન નથી. પણ તેને અસત્ય રૂપ દર્શાવી સત્ય સંધાન કરાવવાનું પ્રયોજન છે. સત્ય શું છે એની સામે અસત્ય શું છે એમ એટલું જ પ્રયોજન છે. કોઈ નિષેધ કરીને ત્યાં દ્વેષ બુદ્ધિથી કથન આવતો નથી. દ્વેષ બુદ્ધિ હોય તો અછાની ન આવે, દ્વેષ બુદ્ધિ હોય તો અછાની ન આવે. એ પ્રમાણે તથા અન્ય પણ અનેક પ્રકારથી દ્રવ્યાનું યુગમાં વ્યાખ્યાનનું વિધાન કહ્યું છે. વ્યાખ્યાનનું વિધાન એટલે કથન કહ્યું છે કે આ વ્યાખ્યાનનું કથન આવા પ્રકારે હોય છે. એ પ્રમાણે ચારેય અનુયોગના વ્યાખ્યાનનું વિધાન કહ્યું. અહીં સુધીમાં તો ચારેય અનુયોગમાં કયા કયા પ્રકારે કથનની પદ્ધતિ ચાલી છે એ વાત કરી. ત્યાં કોઈ ગ્રંથમાં એક અનુયોગની, કોઈ ગ્રંથમાં બે અનુયોગની, કોઈ ગ્રંથમાં ત્રણ અનુયોગની તથા કોઈ ગ્રંથમાં ચારેય અનુયોગની પ્રધાનતા સહિત વ્યાખ્યાન હોય છે. જેમ કે તત્વાર સૂત્ર છે એમાં ત્રણ અનુયોગની કથન પદ્ધતિ છે. દ્રવ્યાનુયોગનો વિષય પણ ક્યાંક ચાલ્યો છે, ક્યાંક ક્યાંક કરણાનુયોગનો પણ ચાલ્યો છે અને ક્યાંક ચરણાનુયોગનો પણ ચાલ્યો છે. એ કથનુયોગ નથી. ત્યાં જેમને સમયસાર છે એમાં દ્રવ્યાનુયોગ ચાલ્યો છે, કરણાનુયોગ નથી ચાલ્યો. ગોમટસારમાં કરણાનુયોગ ચાલ્યો છે, દ્રવ્યાનુયોગ નથી ચાલ્યો. ધવળાદિમાં પણ કરણાનુયોગ ચાલ્યો છે. ક્યાંય એક કથન, ક્યાંક બે કથન. પ્રવચન સારમાં દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગ બંનેની કથન પદ્ધતિ છે. રત્નકરણ શ્રાવકાચરમાં ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ બંનેની કથન પદ્ધતિ છે. એમ ભિન્ન ભિન્ન પ્રકારે જ્ઞાનીઓએ અને મુનિઓએ આચાર્યોએ ગ્રંથોની રચના કરી છે. ત્યાં જ્યાં જેમ સંભવે તેમ સમજી લેવું. ત્યાં જ્યાં જ્યાં જે જે વાત હોય અને જે જે પ્રકાર હોય તે સંભવિત વાત છે, આમ હોવા યોગ્ય છે એમ સમજવું. હવે એ અનુયોગ હવે સમજવા માટે શું છે, સત્સંગની જરૂર પડે. પોતાની મેળે વાંચે અને ક્યાંક ભૂલ કરે તો એ બધા યોગ્ય છે. સામૂહિક રીતે સાથે મળીને દરેક પોતાના ભાવો વ્યક્ત કરે, વિચારો વ્યક્ત કરે, એમાં તમને કાંઈ બીજો વિચાર આવે એની ચર્ચા થાય, વાત છણાય ગળાય અને અંતે નક્કી થાય કે આમ હોવા યોગ્ય છે. હવે એ અનુયોગમાં કેવી પદ્ધતિની મુખ્યતા હોય છે તે અહીં કહીએ છીએ. હવે ચારે અનુયોગની અંદર મુખ્ય દ્રષ્ટિકોણ કેવો હોય છે એ કહીએ છીએ. પ્રથમાનુયોગમાં તો અલંકાર શાસ્ત્રો અથવા કાવ્યાદિ શાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય હોય છે. કે પ્રથમાનુયોગની અંદર અલંકારિક વાતો બહુ આવે અને એમાં કાવ્ય શ્લોક એ બધી રચના પણ વિશેષ પ્રકારે હોય છે. એ ભાષા અલંકાર છે. કારણ કે અલંકાર આદિથી મન રંજાયમાન થાય છે, એનાથી જરા વધારે મજા પડે છે, રસ આવે છે લોકોને. કથાનું યોગથી લોકોને રસ આવે છે. વાર્તા જેવી વાત છે, સીધી વાત કહેતા એવો ઉપયોગ જોડાતો નથી. અને ઘણાને એનો સિદ્ધાંત સીધો બતાવો અને એની કથા ન બતાવો તો એનો ઉપયોગ ન લાગે, એવી યોગ્યતા હોય છે ચિત્તની. આમાં શું યોગ્યતાની વિધવિધતા છે. એટલે એવા જીવોની યોગ્યતા માટે કથાનું યોગ છે, ત્યાંથી એને ઉપદેશ મળવાનો અવકાશ હોય છે એમ સમજીને આચાર્યોએ નિષ્કારણ કરુણાથી કથાનું યોગના શાસ્ત્રો પણ રચ્યા છે. પદ્મપુરાણ, મહાપુરાણ વગેરે વગેરે શું એમ અનેક પ્રકારે તો પ્રશ્ન છે કે આ વિષય આપણે પ્રયોજનભૂત શું છે. પ્રયોજનભૂતમાં કોઈને કોઈ કોઈ જીવને પ્રયોજનભૂત હોય, કોઈ કોઈ જીવને ન હોય. સમૂહમાં તો શાસ્ત્રમાં તો શું છે કે જે શાસ્ત્ર પદ્ધતિથી આપણે સ્વાધ્યાય કરતા હોય ત્યાં તો એક શાસ્ત્રોક્રમથી લઈએ એ અંત તો પૂરું કરીએ તો કે પછીમાં આપણે અન્યમતનું પ્રકરણ ને એવું બધું એક બે અધિકાર છોડી દીધા છે, કેમ કે એ બિલકુલ આપણને લાગુ નથી પડતા. પણ તારે અને યોગના કથન પદ્ધતિમાં તો ક્યાંક ક્યાંક કોઈ કોઈને તકલીફ પડતી હોય છે અને એ દ્રષ્ટિએ પછી શરણ મળતા હોય ત્યારે એટલે બહુ વિવેચન કર્યા વિના થોડું ઝડપથી લેવાનું. કારણ એ છે કે મોટાભાગના ને તો લાગુ નથી પડતું હોતું એટલે અને કોઈ વાત શું છે કે સત્સંગની અંદર પણ જુદા જુદા યોગોની ચર્ચા થતી હોય છે. આપણે સ્વાધ્યાય કરતા હોય તો કોઈ વાર આપણે રામચંદ્રજીનું દ્રષ્ટાંત લઈએ, કોઈ વાર આપણે શ્રીકૃષ્ણનું દ્રષ્ટાંત લઈએ, કોઈ વાર આપણે ભરત બાહુબલીનું દ્રષ્ટાંત લઈએ કે પાંડવોનું દ્રષ્ટાંત લઈએ. હવે એ બધા કથાના જે નાયકો છે, મુખ્ય નાયકો છે, એની વાતો ઘણી અટપટી હોય છે. તો ત્યાં શું કહેવા ધારે છે, મુખ્ય વાત શું છે, એના ઉપર પંડિતજી થોડો પ્રકાશ પાડે છે. ત્યાં આમાં આવું હોય છે, આમાં આવું હોય છે, આમાં આવું હોય છે અને ક્યારેક બધી વાતો સત્સંગમાં પણ આવતી હોય તો પણ બુદ્ધિ સીધી રીતે કામ કરે, સમજણ હોય તો બરાબર ચાલે. તો મુખ્ય ચાવી એ છે કે લક્ષ આત્મકલ્યાણનું હોય તો બુદ્ધિ બહુ આડી અવળી નથી ચાલતી. પણ આત્મકલ્યાણનું લક્ષ્ય જ્યારે ગૌણ થાય ત્યારે બુદ્ધિની ચાલનું ઠેકાણું ન રહે એમ બનવા જોઈએ છે એને માસ્ટર છે. એમાં શું છે કે કેટલાક જીવોને એ પ્રકાર પણ છે કે કથાનું યોગથી ઉપદેશ મળે અને સીધી વાત કરો તો એને ઉપદેશની અસર ન આવે, એટલે મન રંજાયમાન થાય એ સાથે સાથે ઉપદેશ એને મળે એવા પણ કેટલાક જીવોની યોગ્યતા હોય છે. અને એ દ્રષ્ટિએ પણ મહાન આચાર્યોએ કથાનું યોગની પણ રચના કરી છે. આ તો એક વન ઓફ ધી પોઈન્ટ છે. બીજા પણ એની અંદર આચાર્યોની વિચક્ષણતા, વિશાળ વિચક્ષણતામાં બીજા પણ એમને કેટલાક પડખાઓને આવરી લીધેલા હોય છે અને એટલા કારણે ચારેય અનુયોગમાં અને તીર્થંકરની વાણીમાં પણ કથાનું યોગનો સમાવેશ છે. ચારેય અનુયોગ છે એ ભગવાનની વાણી છે, એટલે ભગવાનની વાણીના કોઈ અંશનો તિરસ્કાર ન થાય એ પણ વિચારવા યોગ્ય તો છે. સામાન્ય રીતે દ્રવ્યાનું યોગનું પ્રયોજન વિશેષ છે એમ હોવા છતાં પણ ચારે અનુયોગમાં કોઈ પણ અનુયોગ નો વિષય સામે આવે એ તો ઉદય અનુસાર સામે આવવાનો છે. તો કોઈ પણ અંશનો તિરસ્કાર ન થાય એટલું તો આપણે વિચારવું જોઈએ, નહીતર આપણને દોષ લાગવાનો ત્યાં પ્રકાર ઉભો થાય છે. કરુણાનિયોગનો વિષય તો બહુ જ ક્લમઝી છે, એકદમ બહુ સૂક્ષ્મ કેવળ જ્ઞાન ગોચર અને મોટાભાગનું અપ્રયોજનભૂત લાગે તો પણ કેટલીક મુદ્દાની વાત સમજવી જરૂરી પડે છે. જેમ કે કોઈ વખત જીવને પાપના પરિણામ થાય એનો ખ્યાલ ના આવે કે આમાં શું, પણ કોઈ વખત દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષનો અજાણતા એમાં વિરોધ થતો હોય તો એનું પરિણામ બહુ આકરું છે. તો એને કર્ણાનુયોગી વખતે વચ્ચે જરૂરી પડે છે. એવું તને ભાવનો ખ્યાલ નથી આવતો, કેમ કે એ દ્રવ્યાનુયોગનો વિષય છે. પણ કર્ણાનુયોગથી વિચાર કરીને એનું સ્થળ જો તો તેની ભાવથી અટકી જઈશ. નિગોદમાં બહુ જલ્દી પહોંચી જવું પડે, બહુ જલ્દી નિગોદમાં જવું પડે. માયાચારથી કર્યા હોય અને ક્રોધથી પરિણામ થઈ ગયા હોય તો નરકમાં જવું પડે. તો એ કર્ણાનુયોગથી એનું ફળ બતાવો, મન અટકી જાય, જીવ અટકી જાય પરિણામ કરતો. એટલે ત્યાં એટલું પ્રયોજન છે કર્ણાનુયોગનું, પણ ક્યાંક પ્રયોજન છે. અને એ પણ ભગવાનની વાણીનો જ એક વિભાગ છે. એ રીતે જ્યાં જ્યાં અનેક દ્રવ્યાનો યોગ હોય, કર્ણાનો યોગ હોય, કથાનો યોગ હોય, કે કોઈ પણ અનુયોગ હોય, આપણને ક્યાંક કામની વાત આવે છે કે નહીં, એટલું લક્ષમાં રાખીને આગળ ચાલવાનું છે. કે મને કામની આમાં કોઈ ચીજ આવે કે ન આવે, ન આવે મારે તો જવા દે, આવે તો પક્કડ કરવાની. આ રીતે સ્વાધ્યાયની અંદર તો, અને સામૂહિક સ્વાધ્યાયમાં તો બધા કામની બધી ચીજ તો આવવાની જ નહીં. કોઈને કોઈ ચીજ કામમાં આવવાની, કોઈને કોઈ ચીજ કામમાં આવવાની, કોઈને કોઈ વાત કામમાં આવવાની, કોઈને કોઈ વાત કામમાં આવવાની, એમ જ બનવાનું. તો દરેકે એ લક્ષથી સ્વાધ્યાય કરવાનો હોય છે. મારા કામની વાત ક્યાં આવે છે એટલું પોતે કાપીને બેસે. જેમ કાગડો પોતાના ખોરાક માટે કાપીને બેસે, એમ અહીં કાપીને બેસવાનું કે મારો ખોરાક ક્યાં આવે છે તો હું ખાઈ લઉં, પછી જવા દો, પછી મારે કામની વાત નથી. એવી રીતે સામૂહિક સ્વાધ્યાય તો ચાલે, અને વ્યાખ્યાન પદ્ધતિમાં તો એવી રીતે ચાલે. તિરસ્કાર બુદ્ધિમાં શું થાય કે જરા અણગમો વિશેષ આવી જાય. અણગમો વિશેષ પ્રકારે આવી જાય તો તિરસ્કાર બુદ્ધિ થઈ જાય. અથવા આપણે નથી કહેતા કે કોઈ વાત કોઈને અણગમતી હોય ત્યારે એકદમ આપણે શું બોલીએ છીએ કે આ વાતની એને એલર્જી છે. કોઈને કોઈ વાત નહીં અણગમો હોય તો શું કોઈ વાત નહીં કરતા, એને એને એલર્જી છે. વાત કરશો તો એવી એલર્જીક કન્ડિશન પણ નહીં થવી જોઈએ. શું કે માત્રમાં તો એ ભગવાનની માને છે કે સ્પષ્ટીકરણ ગોમઠ સારની જે ટીકા સંવેજ્ઞાન ચંદ્રિકા લખી છે એની પ્રસ્તાવનામાં ટોડરમજી એ વાતનું સ્પષ્ટીકરણ આવ્યું છે. હું કર્ણાનુયોગની ટીકા કરું છું અત્યારે, પણ એ પણ ભગવાનની વાણી છે. અને કોઈ પણ જીવે ભૂલથી એનો અનાદર કે તિરસ્કાર પણ કરવા યોગ્ય નથી, કેમ કે એ તો જ્ઞાની પુરુષ છે. અથવા એ લખનાર જે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી એ મહાન સમર્થ આચાર્ય છે, એનો ઉપયોગ થયેલો થયેલો કે ન થયેલો કર્ણાનુયોગમાં, અને એમને પણ કોઈ જરૂરિયાત દેખાણી હશે ત્યારે એ શાસ્ત્રની રચના કરી હશે ને, એને કોઈ જરૂરિયાત ભાસી હશે ત્યારે કરી હશે. તો એ રીતે એનો ઉપયોગ ચાલી ગયો તો એ પણ એ ઉપયોગને પણ વંદન છે. એ ઉપયોગને પણ વંદન છે. બધા બધું જ આચરણ વંદનીય છે. એમાં દ્રવ્યાનુયોગમાં ચાલે તો જ વંદનીય છે ને કર્ણાનુયોગમાં ન ચાલે તો વંદનીય નથી, એમ કહેવું નથી ને કાંઈ. હા, અને તારે અનુયોગનું આતુર્ય લગતા એમ એ પણ વિચારવા જેવું છે કે આ વિતરાગના તાત્પર્યપૂર્વક આવો બધો પ્રકાર વાતોનો કેવી રીતે ચાલે છે. આમાં મને તાત્પર્ય ક્યાંય દેખાય છે કે નથી દેખાતું વિતરાગતાનું. દ્રવ્યાનું યોગમાં છે એમાં બે પ્રકારે કથન આપે પરસ્પર વિરુદ્ધ સમયસારમાં, કે જીવ રાગનો છે, રાગ જીવનો છે. જો એમ નહીં માન તો સાંખ્યનો મત થઈ જશે. સ્વતંત્ર કળશમાં તો ચોખ્ખું કીધું, એવું માની લઈએ કોઈ કે જીવ રાગ કરતો જ નથી, એ સાંખ્ય મત ન કરે. જ્યાં સુધી તમે સમ્યક્ત ન થાય ત્યાં સુધી જીવ રાગ શું કરે છે એમ માનજે. અને સમ્યક્ત થતાં ભિન્ન પડી જાય ત્યારે રાગ પૂદગળનો છે, જીવનો નથી, બે વાત આવવાની. સાત સમજો, એમના કહેવાનો દ્રષ્ટિકોણ તો બે જગ્યાએ એક જ છે. જીવનો રાગ છે અને પૂદગળનો રાગ છે, એ બંને કથનમાં રાગનો અભાવ કરવાનું પ્રયોજન છે. એક જ પ્રયોજનથી બે વાત ચાલી છે, બે વાતમાં પ્રયોજન બે નથી. બીજું કે પરોક્ષ વાતને કંઈક અધિકતાપૂર્વક નિરૂપણ કરીએ તો તેનું સ્વરૂપ બરાબર ભાસે છે. પરોક્ષ વાતને કોઈ વિશેષપણે કંઈ કહેવામાં આવે ત્યારે શું એનું સ્વરૂપ બરાબર ભાસે છે. એટલે એ રીતે પણ ક્યાંક શાસ્ત્રોની અંદર અધિકતાથી પણ વાત કરવામાં આવે છે. જેમ કે રાગનો નિષેધ કરવો હોય તો કે જીવનો છે જ નહીં, અધિકતાથી વાત કરી. આપણે તમને કોઈ વાતને વજન દેવું હોય તેમ નથી કહેતા. મોડું થતું હોય સવારના ફોર્મમાં હાથ વાગ્યામાં મોડું થતું હોય અને છતાંય કોઈને ખ્યાલ ન આવતો હોય કે મોડું થાય છે ત્યારે એમ કે ભાઈ તમે હાંજ પડી આમના આળાગાળા કરતા તમે આળાગાળા કહે પછી, એટલે કે નકામાં તમે વિકાસ કરીને આળાગાળા કરીને આઈને હાંજ પાડી જે તો સવારના હાથ વાગ્યા હોય પણ વાત કરતી વખતે જ વધારીને વાત કરવી પડે. આમને આમ તમે હાંજ પાડી, અને જો ખરેખર કામ બગડી જાય તો શું કહે કે આમાં ભાવ તમે કાઢી નાખો આખો. શું કહે? હા, એ જ તમારું નાના કામમાં આખો ભાવ કાઢી નાખો. ભાવ હું દિવસે કાઢ્યો નથી. જ્યારે વાત ઉપર વજન દેવું હોય ત્યારે થોડી વધારીને પણ અધિકતાપૂર્વક પણ વાત કરવી પડે. અધિકતા એટલે વધારીને વાત કરવી પડે, પણ ત્યાં પ્રયોજન વિચારવાનું. કર્ણાનુયોગમાં ગણિત આદિ શાસ્ત્રની પદ્ધતિ મુખ્ય છે, કારણ કે ત્યાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના પ્રમાણ આદિનું નિરૂપણ કરીએ છીએ. ત્યાં એક્ઝેક્ટ માપ છે, પ્રમાણ એટલે માપ, અને ગણિત ગ્રંથોની આમનાયથી તેનું સુગમપણે જાણ પણ થાય છે. અને એ ગણિતથી એ વાત બરાબર સમજાય છે. કર્ણાનુયોગમાં સુભાષિત નીતિશાસ્ત્રની પદ્ધતિ મુખ્ય છે. જો નિધન કેટલું ચોખ્ખું છે, તારે અનુયોગ ઉપર પ્રકાશ કેવો સરસ પાડી શકે છે, એમના જ્ઞાનનું બહુમાન આવે એવું છે. કર્ણાનુયોગની અંદર સુભાષિત નીતિશાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે. ન્યાય, નીતિ, આચરણ, સદાચરણ એ પદ્ધતિ કર્ણાનુયોગની અંદર મુખ્ય છે, એટલે એ અંગેના સુભાષિત આવશે. કારણ કે ત્યાં આચરણ કરાવવું છે, તેથી લોક પ્રવૃત્તિ અનુસાર નીતિ માર્ગ દર્શાવતા તે આચરણ કરે છે. લોક પ્રવૃત્તિ અનુસાર હવે જો વિચાર કરીએ તો કે રાત્રિ ભોજન છે તો કર્ણાનુયોગ ના પાડશે કે રાત્રિ ભોજન નહીં કરો, મોક્ષ હોય તો ના પાડશે. કેમ કે લોક પ્રવૃત્તિ અનુસાર ત્યાં સદાચરણ કરાવવું છે. પણ કર્ણાનુયોગ એમ કહેશે કે પાંચમા ગુણ સ્થાને આટલા નંબરની પ્રતિમામાં રાત્રિ ભોજનનો ત્યાગ થાય છે. ચોથા ગુણ સ્થાને ન લીધું, ત્યાં તો પાંચમો લીધું. તો બેની વાત જુદી જુદી પડે છે, પણ બેની બંનેની વાત જુદી જુદી પડતી હોવા છતાં તાત્પર્યમાં કાંઈ ફેર નથી. આચરણમાં બીજી વાત આવે, કર્મની યુગમાં બીજી વાત આવે, અને છતાં વિરોધ નથી. કેમ કે લોક પ્રવૃત્તિ અનુસાર માર્ગને દર્શાવો છે. તથા દ્રવ્યાનુયોગમાં ન્યાયશાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે, કારણ કે ત્યાં નિર્ણય કરાવવાનું પ્રયોજન છે. કુડરમૂળજીની કેટલી સૂક્ષ્મતા છે કાર્યાનુયોગની વાત કરવામાં. તથા ન્યાય એ પ્રમાણે એ અનુયોગોમાં મુખ્ય પદ્ધતિ છે, તથા અન્ય પણ અનેક પદ્ધતિ સહિત વ્યાખ્યાન તેમાં હોય છે. આ તો અમુક અમુક મુખ્ય મુખ્ય મુદ્દાની ચર્ચા કરી. એ સિવાય પણ એક એક અનુયોગની રચના પાછળ આચાર્યોનો ઘણો વિશાળ અને ઊંડો દૃષ્ટિકોણ હોય છે. એની વિશાળતા, એની ઊંડપ જેમ જેમ સમજાય તેમ તેમ તે તે જ્ઞાની અને આચાર્યો પ્રત્યેનું બહુમાન વધતી જાય છે. નિષ્કારણ કરુણાથી એમને તો કંઈ દેવા દેવા છે નહીં, વિપરાટતા પ્રત્યે છે તો પણ આટલો ઉપયોગ ચાલી ગયો. અને સંસારના જીવો કોઈપણ રીતે આત્મહિત કરે એ રીતે એમણે જે પણ ઉપયોગ બહાર નીકળ્યો એમાં પ્રવૃત્તિ નિષ્કારણ બુદ્ધિથી કરી. માટે તો એમનો પ્રયત્ન તો ઉપયોગ અંતર્મુખ રહે એ જ પ્રયત્નમાં એ પણ લાગેલા હોય છે. અનિવાર્યપણે જ્યાં ઉપયોગ બહાર આવે છે ત્યાં જગતના જીવો દુઃખી ન થાય અને સુખી થાય એના માટે કાંઈ ને કાંઈ એમનો ઉપયોગ ચાલી જાય. હવે ટોડરમાંથી પ્રશ્ન ઉઠાવ્યો કે અલંકાર, ગણિત, નીતિ અને ન્યાયનું જ્ઞાન તો પંડિતોને થાય. હવે એ બધી વાતો તો પંડિતોની છે. પંડિતજી પોતે પોતે પ્રશ્ન ઉઠાવે છે કે આવી બધી પિષ્ટપિંજણ એ બધી પંડિતોને કામમાં કદાચ, અમે તો તુચ્છ બુદ્ધિ જીવો તે કાંઈ સમજી શકતા નથી, આમાં અમારી તાજ બૂડતી નથી. શું માટે સીધું કથન કરો ને, જે વાત કરી હોય એ ટૂંકામાં સીધી પતાવો ને. આવો પ્રશ્ન ઉઠ્યા આ જગ્યાએ, આવો પ્રશ્ન લખવા યોગ્ય છે, ઉઠાવ્યો છે એમને ને એમણે ઉઠાવ્યો છે. ઉત્તર, શાસ્ત્ર છે તે મુખ્યપણે તો પંડિત અને ચતુર પુરુષોને અભ્યાસ કરવા યોગ્ય છે. ત્યાં શાસ્ત્રની વાત છે, ત્યાં તો બુદ્ધિવાળા હોય એનું કામ છે. સાવ એકદમ બુદ્ધિ ઓછી હોય એમાં તો શાસ્ત્રની પ્રવૃત્તિ, શાસ્ત્ર સ્વાધ્યાય એનું કામ નથી. એ તો બુદ્ધિવાળા વિશેષ, જેમ જેમ બુદ્ધિવાળા હોય એ વિશેષ શાસ્ત્રનો અભ્યાસ કરે, એ સાર્થપણે કરે તો જ્ઞાન સુદૃઢ થાય. યથાર્થપણે કરે તો જ્ઞાન દ્રઢ થાય, જ્ઞાન બળવાન થાય. યથાર્થતા બીજી એટલી વાત છે. જો અલંકારાદિ આમનાય સહિત કથન હોય તો તેમનું મન ત્યાં જોડાય, તથા જે તુચ્છ બુદ્ધિ છે તેને પંડિત પુરુષ સમજાવી દે, પણ જે ન સમજી શકે તો તેને મુખેથી સીધું કથન કહે, પરંતુ ગ્રંથોના સીધા કથન લખવાથી વિશેષ બુદ્ધિજીવ તેના અભ્યાસમાં વિશેષ પ્રવર્તે નહીં. માટે અલંકારાદિ આમના સહિત કથન કરીએ છીએ. અલંકાર કરવાનું કારણ એ છે કે પંડિત લોકો એને સમજાવી શકે સારી રીતે, અને જે ગ્રંથોમાં સીધા કથન લખવાથી વિશેષ બુદ્ધિજીવ તેના અભ્યાસમાં વિશેષ પ્રવર્તે નહીં. માટે અલંકારાદિ આમના સહિત પણ કથન કરીએ છીએ, ત્યાં એમની વિશેષ બુદ્ધિ પણ કામ કરતી થાય છે. એ પ્રમાણે ચારે અનુયોગનું નિરૂપણ કર્યું. જૈન મતમાં ઘણા શાસ્ત્ર તો એ ચારે અણુયોગમાં ગર્ભિત છે. મોટાભાગના શાસ્ત્રોમાં તો એકથી વધારે અણુયોગનું કથન આવે છે. હોય વ્યાકરણ, ન્યાય, છંદ, કોષ, વૈદક, જ્યોતિષ અને મંત્રાદિ શાસ્ત્ર પણ જૈન મતમાં હોય છે, તેનું શું પ્રયોજન છે? કેમ કે એ પણ ભગવાનની વાણીમાં આવ્યું. શું કહે છે કે ભગવાનની વાણીમાં ભાષાનું વ્યાકરણ પણ આવ્યું છે. ન્યાય છંદ આ કવિત્વ એ પણ આવ્યું છે. વૈદક પણ આવ્યું છે. કોષ તો શું છે? કોષ એટલે શબ્દકોષ લાગે છે. વૈદક હા, શરીર વિજ્ઞાન પણ આવ્યું છે. આયુર્વેદ ક્યાંથી નીકળ્યો? ભગવાનની વાણીમાંથી નીકળ્યો. ગુરુદેવના આયુર્વેદની ટ્રીટમેન્ટ ચાલતી તો કોઈ વિરોધ કર્યો? આયુર્વેદ આયુર્વેદ અમે કાંઈ ન સમજ્યું. ડાક્ટર એલોપેથીમાં બહુ પકડવાળા હોય એને જરાક આયુર્વેદ પ્રત્યે તિરસ્કાર આવે. જો ભગવાનની વાણીમાં નીકળેલી વાત છે. આયુર્વેદ છે ભગવાનની વાણીમાં. આપણા આચાર્યો એના ઉપર શાસ્ત્રો દેખા છે. આપણે રિસર્ચ ચાલતું હતું ને ત્યારે મેં કર્ણાટકમાં કન્નડ ભાષામાં કેટલાક શાસ્ત્રો વૈદકના મળેલા છે. આપણા દિગંબર ભંડારોમાંથી વૈદકના શાસ્ત્રો મળેલા છે. વૈદક એટલે આ શરીરની નાડી આ કે કફ આ પીઠ એ બધું. પછી જ્યોતિષ મંત્રો આ બધું ભગવાનની વાણીમાં આવ્યું. જ્યોતિષમાં અમે ગણિતાનો અન્ય વિષય છે. એ પણ જૈન મતમાં હોય છે. તેનું શું પ્રયોજન છે કે સાંભળો એનું પણ શું પ્રયોજન છે? ઠીક છે. વ્યાકરણ ન્યાયાધિકનો અભ્યાસ થતાં અનુયુગ રૂપ શાસ્ત્રનો અભ્યાસ થઈ શકે છે. માટે વ્યાકરણાદિ શાસ્ત્રો કયા છે? વ્યાકરણની અંદર સાત વિભક્તિ છે. આત્માનું સંપ્રદાન શું? આત્માને આનંદ ક્યાંથી આવે? આનંદનું દાન કોણ કરે? કે આત્મા પોતે કરે. સાધનની ભૂલ થાય છે એ ત્રીજી વિભક્તિ છે. સાધન એટલે કરણ, કરણ એટલે સાધન, ત્રીજી વિભક્તિ. થી વડે, જેનાથી થાય, જેના વડે થાય, જેના દ્વારા થાય, થી વડે દ્વારા એટલે શબ્દ જે વાપરી છે ત્રીજી વિભક્તિના. વિભક્તિનું જ્ઞાન હોય એમાં શું ફેર પડે છે? કે આત્માને સાધન શું? કે આત્મામાં પોતામાં જ સાધન કરણ શક્તિ રહેલી છે, એ જ આત્માનું સાધન છે. અન્ય સાધનની અપેક્ષા નથી. તો વ્યાકરણનું જ્ઞાન હોય તો એને સ્પષ્ટ સમજાય આવે છે. અને વ્યાકરણનું જ્ઞાનનું હોય તો ન પણ સમજાય. તો એ જ્ઞાન એને કામમાં આવે છે. સાવ નકામું છે વ્યાકરણનું જ્ઞાન એવું નથી. તેમ એનું જ માત્ર પ્રયોજન છે એવું પણ નથી. જ્યાં જેટલું કામમાં આવે એટલું લઈ લેવું. તમે રસોઈ બનાવો ત્યારે મીઠું પણ નાખો, મરચું પણ નાખો, ખટાશ પણ નાખો ને ગળપણ નાખો પણ નાખો, પણ બધું પ્રમાણસર. મીઠાને ભલે સબરસ કહેવાય પણ કાંઈ વધારે પ્રમાણમાં નાખીને ખારું ધોધવા જેવું કરી નાખો તો ખાવા લાયક ન રહે. રસોઈ તો એમ જ થાય છે ને. બધા પ્રકારના સ્વાદને કેમ મિશ્રણ કરો? એના જેવું છે આ બધું. કે જ્યારે આત્માને આનંદનું અમૃતનું ભોજન કરવાનું છે ત્યારે જ્યાં જેટલી જરૂર પડે એટલો એનો ઉપયોગ કરવો પડે. મીઠાની જરૂર પડે એટલું મીઠું નાખો, તીખાશની જરૂર પડે એટલું તીખું કરો, ગળપણની જરૂર પડે એટલું ગળપણ પણ નાખો. કોઈ કહે કે ભાષારૂપ સીધું નિરૂપણ કર્યું હોય તો વ્યાકરણ આદિનું શું પ્રયોજન હોત? સીધી ભાષાથી વાત કરવી તેમાં વ્યાકરણ ફેકરણની વચ્ચે શું કરવા વાત લાવો છો? એમ કે લાગે ને જરા ક્લિષ્ટ લાગે. બીજું જે વાત કરવું હોય ભાષાથી જ વાત કરો ને, વચ્ચે વ્યાકરણ ને હું આ કરતા ને આ કર્મ ને આ કરણ ને સાધન ને સંપ્રદાય ને સંપાદન ને અધિકરણ ફલાણું ને આ બધું શું, પછી વિશેષણ ને કરતા ને ક્રિયાપદ ને હું, ક્રિયાનું વિશેષણ ને નામનું વિશેષણ ને હું, એડવર્બ ને એડજેક્ટિવ ને બધું કહે છે ને અંગ્રેજી વ્યાકરણ, એ બધાની શું જરૂર છે ત્યાં, તેનું સમાધાન કે ભાષા તો અપભ્રંશ સ્વરૂપ અશુદ્ધ વાણી છે. ઠીક મુજી બહુ જાણકાર હતા, બહુ ઘણી બુદ્ધિ, નાની તો હતા પણ એમનો પહોંચ ઘણી હતી. નવાઈ લાગે એવી વાત તો એ છે કે પોતે જયપુરમાં થયા, એટલે ઉત્તર હિન્દુસ્તાનમાં થયા, હિન્દુસ્તાનના ઉત્તર ભાગમાં, ઉત્તર પશ્ચિમ જો ને, અને એ વખતે રેલવે નહોતી, પોણા 200 વર્ષ થઈ ગયા એટલે રેલવે નહોતી થઈ વિશ્વનું હિન્દુસ્તાનમાં. શું રેલવે તો હમણાં શતાબ્દી વિજય આપણે 100 વર્ષ થયા થોડા વર્ષો પહેલાં, પોણા 200 વર્ષ તો ટોટલમાં થયા ત્યારે રેલવે નહોતી, પરંતુ પગ રસ્તા જ હતા, ગાડા રસ્તા પગ રસ્તા. એમણે શાસ્ત્રોનું સંશોધન ખબર પડી કે દક્ષિણની અંદર શાસ્ત્રો છે, તો ત્યાં માણસો મોકલીને કન્નડ ભાષાના અને દક્ષિણની ભાષાના શાસ્ત્રો મગાવી અને એની ભાષાનો ઉકેલ કરી અને એના અનુવાદ કરેલા છે, અભ્યાસ કરેલા છે અજાણી ભાષાનો. દક્ષિણની ભાષા બધી બહુ અઘરી છે, એટલો પરિશ્રમ એમણે એ જમાનામાં કરેલો છે. શું કહે છે કે ભાષા તો અપભ્રંશ સ્વરૂપ અશુદ્ધ વાણી છે, દેશે દેશમાં અન્ય છે, દેશે દેશમાં અન્ય છે, ચીજ તો જે ચીજ છે તે છે. આપણે ગુજરાતીમાં કહે ચેવડો, તો હિન્દીમાં કહે છે કે ચીવડો, વાત તો સહેજ અનુભ્રંશ થાય છે. આપણે સંસ્કૃતની અંદર શુદ્ધ ભાષા હોય છે, જરા વધારે શુદ્ધ ભાષા ગણાય છે, ઓરિજિનલ ભાષા ગણાય છે સંસ્કૃત, પછી એમાંથી ઉતરી આવેલી ગુજરાતી હિન્દી બધી અપભ્રંશરૂપ ભાષા ગણાય છે. જેમ કે લક્ષણ, ગુજરાતીમાં લખણ નો શબ્દ છે લક્ષણ, તો ગુજરાતીમાં અભ્રંશ થયો કે લખણ, એ લક્ષણ મૂળ શબ્દ તો લક્ષણ છે. સંસ્કૃતમાં તો દરેક શબ્દનો મૂળ ધાતુ છે અને એનો ધાતુકોષ જુદો છે, શબ્દકોષ જુદો છે અને ધાતુકોષ જુદો છે. સંસ્કૃતમાં જ છે, ધાતુકોષ તો એમની ભાષામાં નથી, સંસ્કૃત ભાષામાં ધાતુકોષ છે. તો કે દેશે દેશમાં અન્ય વાણી છે, થોડો થોડો ફેર પડે છે બધે, જેમ જેમ જુદા જુદા દેશમાં જાઓ તો થોડો થોડો ભાષાનો, ગુજરાતીમાં ને ગુજરાતમાં બાર ગાવે બોલી બદલાય એમ કહે છે, બાર ગાવે બોલી બદલાય. હું ઝાલાવાડમાં આપો તો પૈસાને જઈ કે, હું એક પૈસા નો ખર્ચો એમ નો કે, હું એક જઈ નહીં આપું, એક પૈસા નહીં આપું એમનો કે, એક જઈ નહીં આપું એમ કે, પછી હા બદલાઈ જઈ. તમે આ બાજુ આવો તો ભાઈ એક ફદીઓ પણ નહીં મળે તમને, પૈસાને ફદીઓ કહી દે. ભાષા તો કેટલી બદલાય છે, એક જ ભાષામાં કેટલો બધો ફેરફાર છે. દેશે દેશમાં અન્ય છે, થોડા થોડા અંતરે ભાષા અન્ય થતી જાય છે. ત્યાં મહાન પુરુષ શાસ્ત્રની રચના કેવી રીતે કરે, જે મહાપુરુષોને શાસ્ત્ર રચના કરવી છે તેને શું કરવું, ભાષા તો બાર ગામે બોલી બદલાય છે, એનું કોઈ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ કે ન હોવું જોઈએ એમ કે છે, કરવું શું. મળી વ્યાકરણ ન્યાયાધિક વડે જેનો યથાર્થ સૂક્ષ્મ અર્થ નિરૂપણ થાય છે તેવો સીધી સરળ ભાષામાં થઈ શકતો નથી. બીજું પાછું એનું એ છે કે વ્યાકરણને લઈને ન્યાયને વડે જે યથાર્થ અને સૂક્ષ્મ નિરૂપણ થાય તે સરળ ભાષામાં ન થાય. ભાષાની સિસ્ટમ કહેવામાં આવે છે, ન્યાયને વ્યાકરણ છે એ ભાષાની સિસ્ટમ છે, તો લખવામાં તો શુદ્ધ ભાષા વપરાય, બોલવામાં અશુદ્ધ ભાષા વપરાય. આપણે એમ કહીએ કે હું ગયો હતો ઘરે, એમ બોલવામાં ચાલે, પણ લખવામાં તો હું ઘરે ગયો હતો એમ વ્યવસ્થિત લખવું પડે. બોલવામાં થોડુંક પાછળ આગળ પાછળ બોલીએ તો પણ સમજી જાય. તો એ સિસ્ટમની વાત છે. લખવાની અંદર તો જ્યાં શાસ્ત્રો લખાણા છે ત્યાં તો પદ્ધતિ જોઈએ. તેને પોતાના બુદ્ધિ અનુસાર થોડો ઘણો અભ્યાસ કરી, શું કહે છે, સરળ ભાષામાં એવું થઈ શકતું નથી, માટે વ્યાકરણાદિ આમનાયથી વર્ણન કર્યું છે એનો પોતાની બુદ્ધિ અનુસાર થોડો ઘણો અભ્યાસ કરી કરવો, એમ કે થોડો ઘણો પણ પોતાની બુદ્ધિ અનુસાર અભ્યાસ કરવો અને અનુયોગરૂપ પ્રયોજનભૂત શાસ્ત્રોનો પણ અભ્યાસ કરવો, અને જેટલો પોતાને અભ્યાસ હોય એ પ્રમાણે માનશાસ્ત્રોનો પણ અભ્યાસ કરવો. જો એ તમને માનશાસ્ત્રોનો અભ્યાસ કરવો હોય, ઊંડા શાસ્ત્રોનો અભ્યાસ કરવો હોય, તો તમને ભાષા જ્ઞાન પણ કામમાં આવશે, મદદ કરશે તમને. મળી કોઈ વાર તો બહુ મદદ કરે છે. સંસ્કૃતની બી ભાષા જાણતા હોય અને મૂળ ભાષામાં એનો ટોન તમે જુઓ તો એમ થાય કે અનુવાદમાં એનો ટોન આવતો નથી. ભાષાનું તમે જેવું જ્ઞાન હોય, વ્યાકરણનું જ્ઞાન હોય, તો તમને એની ઊંડપ ભાષે છે, કહેનારનું પ્રયોજન અને દ્રષ્ટિકોણ વિશેષ પ્રકારે ભાષે છે, એવું પણ બને છે. વળી વૈદકાદિ ચમત્કારથી જૈન મતની પ્રભાવના થાય, ઠીક છે, એમણે અજાણ્યા નથી, સર્વજ્ઞ હતા, એ કોઈ કોઈ વિષયથી અજાણ્યા નહોતા, એ જૈન મતની પ્રભાવના છે. હું તો ઓલા લોકો શું કે હવે તમારા જ્ઞાન અડધા છે બધા, જો આ વાતમાં તમે સમજોશ કાંઈ એમ કે જૈન મતમાં તો કોઈ વાત બાકી, ભગવાનની વાણીમાં બધું આવ્યું છે, બાર અંગની અંદર વિષય કોઈ બાકી રહ્યો નથી. એટલે તો આપણા શાસ્ત્રો પરથી આ લોકો એકમબમ વગેરે બનેલા ને, જર્મન લોકો એ જે રિસર્ચ કરે છે એ બધા જૈન શાસ્ત્રો પરથી રિસર્ચ કરે છે. ભૌતિક વિજ્ઞાન પણ એટલું જ છે આપણા શાસ્ત્રમાં. એનાથી જૈન મતની પ્રભાવના થાય, ઔષધક આદિથી ઉપકાર પણ બને, ઉપકાર પણ બને, ઉપકાર પૈસા બનાવવા માટે નથી, ઉપકાર કરવા માટે એમ કે છે. તથા જે જીવ લૌકિક કાર્યોમાં અનુરૂપ્ત હોય તે વૈદિક આદિ ચમત્કારથી જૈની થાય, એવા પણ પ્રસંગો બન્યા છે. એવા બાહ્ય જ્ઞાનથી પણ કેટલાક લોકો જૈન ધર્મની અંદર સમોસરણમાં શું અલંકારની જરૂર છે, ભગવાન તો વિતરાગ છે, આટલું બધું શોભાવાળું સમોસરણ શું કરવા દો, વિતરાગને શું આ બધી જરૂર છે, આમ લાગે કે ન લાગે. પણ મોટાભાગના જીવો, હા આપણે જુઓ ને અહીંયા ક્યાંય મેળો લાગે છે, બધા જોવા જાય છે, પ્રદર્શન નથી કે એક્ઝિબિશન જોવા શું કરવા જાય છે, તો ભાઈ ત્યાં વિવિધ પ્રકારની ચીજો જોવા મળે છે, એમ સમોસરણમાં પણ વિવિધતા બહુ છે. એ રીતે લોકો અંદર દાખલ થાય છે, દાખલ થતાં જ એનું પહેલાં માન ગળે છે, અને અતિશયો છે કામ કરવા લાગે છે, અને જે જીવો જેટલી યોગ્યતાવાળા હોય છે એટલા શ્રી મંડપ સુધી પહોંચે છે અને ભગવાનની વાણી પણ સાંભળે છે, અને અયોગ્યતાવાળા હોય તો જોવામાં પણ રોકાઈ જાય છે અને ભગવાનની વાણી સાંભળવા સુધી પહોંચતા નથી, એવું પણ બને છે. તો એવું બને ત્યારે કોઈ કે પણ આ વચ્ચે શું કરવા કર્યું, રોકાઈ જાય એવું, તો ભાઈ એન્ટ્રી માટે એની પણ જરૂર હતી, કંઈક પ્રકારો છે. અને પાછળથી સત્ય ધર્મ પામી પોતાનું કલ્યાણ કરે, એમ કે વિતરાગ છે, જૈન ધર્મમાં વિતરાગતા પ્રસિદ્ધ છે, તો પણ કઈ ગરીબાઈ નથી, ગરીબ છે માટે વિતરાગ છે એમ નથી. સંપત્તિના ઢગલાના ઢગલા હોય તો પણ સામો ન જોવે એવા વિતરાગ છે એમ કે છે, ઠીક. નહીં તો એમ કે શું થાય ભાઈ, ગરીબ માણસોને શું પછી કાંઈ હોય તો નહીં, બાબાજીની પાસે શું હોય કે કાંઈ ન હોય, એકદમ નિષ્પરિગ્રહી થયા પછી જુઓ એ બધા લક્ષ્મીના એટલા ઉપર પણ વિરાખીને બેઠા છે, એની વિશેષતા છે, દૈવી સંપત્તિ છે. તો બધું એ પાછળથી સત્ય ધર્મ પામીને પોતાનું કલ્યાણ કરે ઇત્યાદિ પ્રયોજન સહિત વૈદકાદિ શાસ્ત્રો કયા છે. અહીં એટલું છે કે શું કે આ પણ જૈન શાસ્ત્ર છે એમ એમ જાણી તેના અભ્યાસમાં ઘણું લાગવું નહીં, ચોટી પડવું નહીં કે આ તો પણ ભગવાનની માને છે ને, માટે આપણે વૈદકનો અભ્યાસ કરો, જ્યોતિષનો અભ્યાસ કરો એમ નહીં. જો ઘણી બુદ્ધિથી તેનું સહેજ જાણવું થાય, વધારે પડતી બુદ્ધિ હોય અને એનું સહેજે જાણવું થાય, તથા તેને જાણતે પોતાના અને તેને જાણતા પોતાના રાગાદી વિકારો વધતા ન હોય તો તેનું પણ જાણવું ભલે થાય. પણ જો એને જાણતા ભા રાગાદી ભાવો વધતા હોય તો એનો અભ્યાસ કરવો નહીં, એ વાત એમાં આવી જાય છે. પરંતુ અનુયોગ શાસ્ત્ર વતી શાસ્ત્રો ઘણા કાર્યકારી નથી. વૈદક, જ્યોતિષ, ન્યાય, વ્યાકરણ આદિ અનુયોગો જે ચાર છે કારે કાંઈ ઉપયોગી થતા નથી. જે ચાર અનુયોગ છે એની વાત જુદી છે અને જ્યોતિષ વૈદકની વાત થોડી જુદી છે એમ જુદી છે. માટે તેના અભ્યાસનો વિશેષ ઉદ્યમ તો કરવા યોગ્ય નથી. બુદ્ધિ વધારે હોય ને સામાન્ય ઉદ્યમ રાગાદી ઘટવા માટે થતો હોય તો કરવો, આપણાથી આપણે વિજ્ઞાન વિષય લઈએ છીએ. દ્રવ્યાનુયોગમાં તો સાયન્સ છે આત્માનું, તો સાથે સાથે ભૌતિક સાયન્સના સિદ્ધાંતો લઈએ છીએ કે નથી લેતા? સિમ્પલ છે, પાયાના સિદ્ધાંતો છે એ ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતોની સાથે એ સિદ્ધાંતોને લઈએ છીએ કે નહીં? તો એ રીતે ભૌતિક વિજ્ઞાનનું જ્ઞાન હોય અને રાગાદી ઘટાડવાનો ઉપયોગ થતો હોય તો એનો ઉપયોગ કરવો, અને એ પ્રભાવનાનું પણ એક કારણ છે. જો પ્રભાવનાના દૃષ્ટિકોણથી વિચારવામાં આવે તો એકાંતે આત્મહિત કરવું હોય એને તો પોતાનું જે માખણ માખણ છે લઈ લેવું, બાકીની બાદ છાશ છે મૂકી દેવી. પણ હા, માખણને હાથેવા છાશ પ્રિઝર્વેટિવ પણ નથી, એવું તો નથી. જો માખણ બગડી જાય છાશમાં રાખે તો ન બગડે, સમૂર્છન જેવો થાય છે ને બગડી જાય છે. માખણને છાશમાં રાખે તો લાંબો ટાઈમ ચાલે. એટલે જ્યાં જેની જેટલી યોગ્યતા છે, જરૂરત છે એને, જ્યાં જેને આવશ્યકતા છે ત્યાં કેટલા પૂરતી મર્યાદિત વાત સમજવા યોગ્ય છે. પાછો પ્રશ્ન કર્યો કે જેટલું છે તો પછી હવે ગણધરે શું કરવા એટલી બધી મહેનત કરી? આ તો કારણ કે અંગ પૂર્વ તો ગણધર દેવે લીખા, એનો ઉત્તર પછી વિસ્તારથી આપશે.